प्रवचन नंबर 539 पंचाध्यायी भाग बे गाथा 1024 थी 1029 तारीख 16/12/1982 62 मिनिट।
મિથ્યા દર્શન રૂપ ઔદયિક ભાવની વિશિષ્ટતા એવું બતાડું છું। મિથ્યા દર્શન રૂપ ઔદયિક ભાવની વિશિષ્ટતા ખાસ પ્રકાર એ બતાડું છું। ગાથા 1024 એનો અન્વયાર્થ એ વિષયમાં શાસ્ત્ર અનુસાર એ ઔદયિક ભાવના સ્વરૂપનો ઉલ્લેખ એવો છે કે દેહધારી જીવોનું દર્શન મોહનીયના ઔદયમાં તત્વોનું દર્શન મેઓને ઉદયમાં તત્વોનું અશ્રદ્ધાન અથવા વિપરીત શ્રદ્ધાન થાય છે। ભાવાર્થ આગમ અનુસાર આ આગમથી વાત કરે છે કે દર્શન મોહ કારણ કેવું છે ને, એટલે હંમેશા બીજાને કર્મના ઉદયને કારણ કહેવામાં આવે એ આગમ પદ્ધતિ છે। આગમ પદ્ધતિથી કર્મના ઉદયથી વિચાર થાય છે અને અધ્યાત્મ પદ્ધતિથી સ્વરૂપ સંબંધીની વિપરીતતા એ વિચાર છે। સમજી ગયા? એમ બે પ્રકારે કથનની પદ્ધતિ છે। તો પેલા આગમ અનુસાર પોતે સમજાવે છે કે આગમ અનુસાર એ જ દર્શનોના ઉદયમાં જોડાતા જીવોને તત્વોનું અશ્રદ્ધાન અથવા વિપરીત શ્રદ્ધાન થાય છે। એ 1024 કાથા થઈ આગમ અનુસાર દર્શન મોના ઉદયમાં જોડાય ત્યારે થાય છે, એટલે નાથની વાત કરી। હવે ગાથા 1025 વાસ્તવમાં એ ખરેખર દ્રષ્ટિની વિપરીતતાથી જોલા દર્શન મોના ઉદયથી આમાં દ્રષ્ટિની વિપરીતતાથી આત્માના પ્રદેશોમાં એક પ્રકારની એટલે આત્માના ક્ષેત્રમાં એક કલુષતા ઉત્પન્ન થાય છે। કલુષતા એટલે આકુળતા ઉત્પન્ન થાય છે એક પ્રકારની, બીજા પ્રકારની જુદી, આ તો ખાસ મિથ્યાત્વના લક્ષણની વાત કરે છે। એક પ્રકારની કલુષતા ઉત્પન્ન થાય છે તથા એ કલુષતા મિથ્યા જાતિ પૂર્વકની પરિણતિ માત્ર છે। આમાં પેલામાં નિમિત્ત પ્રધાનથી વાત કરી, આમાં ક્ષેત્ર ઉપાદાનથી વાત કરી। ફરીથી વાસ્તવમાં દ્રષ્ટિની વિપરીતતાથી આત્માના પ્રદેશોમાં એક પ્રકારની કલુષતા ઉત્પન્ન થાય છે તથા એ કલુષતા મિથ્યા જાતિ પૂર્વકની પરિણતિ માત્ર છે। એ તો સ્વતંત્રપણે પરિણામ માત્રથી આ થાય છે. ભૂલું દર્શન મોથી થાય છે એ ગૌણ કરીને હવે ક્ષણિક ઉપાદાનથી બીજી ગાથામાં વાત કરી. એનો ભાવાર્થ બીજી ગાથાનો, વાસ્તવમાં શ્રદ્ધા શ્રદ્ધાન ગુણમાં જે વિપરીતપણું થાય છે તેથી આત્મામાં એક એવા પ્રકારની કલુષતા ઉત્પન્ન થાય છે કે જે આત્માની પરણતી માત્રને મિથ્યાત્વરૂપ બનાવી રાખે છે. એક મિથ્યાત્મની પર્યાય પ્રગટ થતા આત્માના ઘણા બધા ગુણો વિપરીત રૂપે પરણમે છે. એનું કારણ મિથ્યાત્વ છે, પછી કોઈ પર્યાય સમ્યક ન કહેવાય. અર્થાત જીવમાં થતા બધા વિકારી ભાવોનું મૂળ આ મહત્વની વાત. વિકાર તો થાય છે દરેક જીવમાં, જ્ઞાની જીવમાં, પણ એનું મૂળ કારણ તથા જીવમાં થતા બધા વિકારી ભાવોનું શુભ શું બધા લઈ લેવા, વિકારી ભાવોનું મૂળ નિમિત્ત કારણ જીવની પોતાની દ્રષ્ટિની વિપરીતતા છે. શુભાશુભ ભાવ તો એ ઉપાદાન કારણ છે અને એનું નિમિત્ત કારણ મિથ્યાત્વ છે.
શુભાશુભ ભાવ તો ઉપાદાન કારણ છે, એનું નિમિત્ત કારણ મિથ્યાત્વ છે.
અને મિથ્યાત્વનું નિમિત્ત કારણ દર્શનમાં હોય તો પહેલા કહી દીધું,
બહુ સરસ.
મિથ્યાત્વનું નિમિત્ત કારણ, હવે એ એ નિમિત્ત કારણને ગૌણ કરીને મિથ્યાત્વની પર્યાય એ ક્ષણિક ઉપાદાન અશુદ્ધ છે. હવે બીજી જે પર્યાયો થાય છે એ તો એનું ઉપાદાન છે, એ ઉપાદાન કારણ છે. એ ઉપાદાન કારણમાં ચારિત્ર મોહ ન લેતા મિથ્યાત્વને નિમિત્ત કર્યું, ભાવાર્થ કરતા. એવો આ ભાવાર્થમાં છે. બધા વિકારી પરિણામનું નિમિત્ત મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ગયું, બધા સમ્યક ગુણાંશે સમ્યક, સર્વ ગુણાંશે સમ્યક, બધા ગુણોની પર્યાય અંશે શુદ્ધ થઈ જાય છે. મિથ્યાત્વ મૂળ કારણ છે. જીવની અર્થાત જીવમાં થતા બધા વિકારી ભાવોનું મૂળ નિમિત્ત કારણ, નિમિત્ત કારણ કહ્યું ને, વિકારી ભાવ બીજા થાય છે તેનું ઉપાદાન.
બરાબર,
આ તો નિમિત્ત માત્ર છે.
બરાબર,
નિમિત્ત કારણ જીવની પોતાની દ્રષ્ટિની વિપરીતતા છે, પોતાની દ્રષ્ટિની વિપરીતતા છે. અને તે આ જીવ કરે છે, કરતા બુદ્ધિએ પોતે પરણમે છે માટે કરે છે, તેથી થાય છે. કરતા બુદ્ધિ છોડે તો ન થાય. કર્મનો ઉદય તો ત્યાં નિમિત્ત માત્ર છે. પેલી ગાથામાં નિમિત્તની પ્રધાનતાથી કહ્યું હતું, હવે જયારે ઉપાદાનની પ્રધાનતાથી વાત કરીએ તો કર્મ તો નિમિત્ત માત્ર છે, નિમિત્ત છે નહીં.
બરાબર,
નિમિત્ત માત્ર છે એટલે અકર્તા છે. તો એ બે ગાથા થઈ, 1024-25 ગાથા. પરંતુ તે મિથ્યાત્વ સામાન્ય માત્ર હોવાથી કહી શકાતું નથી. મિથ્યાત્વ શબ્દ એક શ્રદ્ધાગુણની વિપરીત પર્યાય, એ મિથ્યાત્વ સામાન્ય માત્ર હોવાથી કહી શકાતું નથી. તેથી સંક્ષેપથી બુદ્ધિપૂર્વક તેના લક્ષણને કહું છું, જેટલું બુદ્ધિમાં આવી શકે સમજી શકાય એવા લક્ષણથી હું મિથ્યાત્વનું સ્વરૂપ કહું છું. ભાવાર્થ, મિથ્યાત્વ ભાવને માત્ર મિથ્યાત્વ કહેતા સમજાવી શકાય નહીં. મિથ્યાત્વ ભાવને માત્ર આ મિથ્યાત્વ ભાવ છે એમ કહેવાથી સમજાવી શકાય નહીં, બીજાને સમજાવવું હોય ત્યારે. તેથી તેનું બુદ્ધિમાં આવી શકે તેવું લક્ષણ સંક્ષેપમાં અહીં કહું છું. સ્વસંવેદન ગોચર હોવાથી એમ કહેવા માંગે છે કે આ મિથ્યાત્વ ભાવ છે એ બીજો ન જાણી શકે, પોતે જ જાણી શકે. જેમ સમ્યક દર્શન પણ સ્વસંવેદન ગોચર છે, એ મિથ્યાત્વ પણ સ્વસંવેદન ગોચર હોવાથી, ગમ્ય હોવાથી યુક્તિ, સ્વાનુભવ અને આગમ દ્વારા તે સામાન્ય મિથ્યાત્વની સિદ્ધિના વિષયમાં આપેલો હેતુ અસિદ્ધ થઈ શકતો નથી. આજે હેતુ આપીએ છીએ અસિદ્ધ નથી, વાજબી છે. યુક્તિ, સ્વાનુભવ અને આગમ ત્રણ કયા ભાવાર્થ? મિથ્યાત્વ સ્વાનુભવ ગોચર છે, પરગોચર નથી.
સ્વાનુભવ ગોચર છે,
પોતે જો સમજે તો સ્વાનુભવ ગોચર છે કે આનું નામ મિથ્યાત્વ છે એમ. પોતે સમજે કે આ મારો જે અભિપ્રાય છે એનું નામ મિથ્યાત્વ છે. જેમ કે હાથ હું હલાવું છું એવો જે મારો અભિપ્રાય છે એનું નામ મિથ્યાત્વ છે. હાથ તો બે નો હલે છે, જ્ઞાની અજ્ઞાનીનો. એક કે છે હલતા હાથને જાણું છું અને બીજો કે છે કે હલતા હાથને હલાવું છું. બે જમવા બેઠા છે, રોટલીના બટકા બે થાય છે, બેમાંથી કોઈ કરતો નથી, છતાં એક કે છે હું કરું છું અને બીજો કે થાય છે જાણું છું. એટલે બે બેઠા હોય તો મિથ્યાત્વ હોય, સ્વભાવ ગોચર છે.
પોતે ખબર પડે,
પોતે ખબર પડે ને રોટલીના બટકાની ક્રિયા બે જણા સરખી કરે છે તો બે સમ્યક દ્રષ્ટિ કે બે મિથ્યા દ્રષ્ટિ કહી શકાતા
નથી. ક્રિયાથી નહીં, બહારની ક્રિયાથી નહીં,
નહીં પણ અંદરના અભિપ્રાયથી કે આ રોટલીના બટકા હું કરી શકું છું એવો અભિપ્રાય. રોટલીના બટકા, રોટલી પડી છે તો આપણે આપણે બટકા તો થતા નથી, ત્યારે હું કરું તો થાય. ઓલો જ્ઞાની કે છે કે એની સ્વશક્તિથી પૂદગલ ગળે છે ને ખરે છે ને જુદા પડે છે બધા, મારી શક્તિની હું તો હાથ મારો અડતો નથી. બે જમવા બેઠા છે, એકને નિર્જરા થાય છે, એક બંધાય છે. એક દ્રવ્યલિંગી મુનિ જંગલમાં જઈ અને કર્મને બાંધે છે અને એક રાજપાટમાં ક્ષાયિક સમય દ્રષ્ટિ કર્મની નિર્જરા કરે છે. મિથ્યાત્ સ્વાનુભવ ગોચર છે, તેથી તેની સિદ્ધિમાં આપેલો હેતુ એટલે કર્મ, યુક્તિ, નય વિભાગની યુક્તિ, સ્વાનુભવ તથા આગમ દ્વારા બાધિત થઈ શકતો નથી. હવે 1028 જે આપણે લેવાની છે તે આવી ગાથા. સર્વસંસારી જીવાના મિથ્યા ભાવો નિરંતરમ સ્યાદ વિશેષ યોગી કેશાંચિત સંજ્ઞીનામ મનઃ. આ જગતમાં બધાય સંસારી એટલે કૌંસમાં અજ્ઞાની જીવોને નિરંતર મિથ્યાત્વ ભાવ રહે છે. કરે છે એમ ન લગતા રહે છે. હોય છે બધાય સંસારી જીવોને નિરંતર મિથ્યાત્વ ભાવ રહે છે, તો પણ કોઈ કોઈ સંજ્ઞી જીવોનું મન મિથ્યાત્વને જાણવામાં વિશેષ ઉપયોગવાન થાય છે. પેલા વાંચી જઈ પછી એનું સ્વરૂપ કહેશું. સંસારી અજ્ઞાની જીવોની દશા અનાદિકાળથી મિથ્યાત્વ રૂપ છે. તેઓમાંથી અસંગની જીવોનો જ્ઞાન ઉપયોગ તો મિથ્યાત્વ શું છે તે વિચારી કે સમજી શકતો નથી, કે મન નથી, કેમ કે મનનો ધર્મ છે, વિચાર કરવો એ મનનો ધર્મ છે. બાકી બધા એ સંગની જીવોને પ્રયોજનભૂત જીવાદી તત્વોનો વિચાર કરી તેનો યથાર્થ નિર્ણય કરવા યોગ્ય જ્ઞાનનો ક્ષોભશ્રમ તો હોય છે. બધા મનવાળા પ્રાણીને મનુષ્યને લીધા, બધા લીધા ચારે ગતિમાં, બાકી બધાય સંઘની જીવોને પ્રયોજનભૂત જીવ આદિ તત્વોનો વિચાર કરી તેનો યથાર્થ નિર્ણય કરવા યોગ્ય. જ્ઞાનનો ક્ષોભસમ તો હોય છે, એટલે ક્ષોભસમ બધાની પાસે છે, મનવાળા પ્રાણી પાસે. પરંતુ બધાએ મિથ્યાત્વનો વિચાર નથી કરતા, પરંતુ તેમાંથી પણ કોઈક જ, એટલે વિરલા જ, લાખો કરોડો અબજોમાં કોઈ તું અટાણે જોઈ લે, મનુષ્યનું નજર પહેરે. અમેરિકા, રશિયા, ચીન, જાપાન, યુરોપ અટાણે વિચાર કરીને તું ચાર ગતિ જવા દે, મનુષ્ય ગતિને લેને. મિથ્યા તો શું છે કોઈ વિચાર નથી કરતો, પાપ શું અને પુણ્ય શું એ બધાય કરે વિચાર. પાપ કોને કહેવાય ને પુણ્ય કોને કહેવાય એ પ્રચલિત છે,
થોડા કરે હવે તો બધાનો ક્યાં, હવે તો એ બી થોડા કરે.
પણ મિથ્યાત્વનો વિચાર કરનાર તો વિરલ છે, અને સમ્યક દર્શનનો વિચાર કરનારા એનાથી વિરલ, અને સમ્યક દર્શનના કારણભૂત ભગવાન આત્માનો વિચાર કરનાર એનાથી પણ વિરલમાં
વિરલ છે.
વિરલ છે
એકદમ.
પરંતુ તેમાંથી પણ કોઈક જ સંઘની જીવો મિથ્યાત્વના સ્વરૂપને સમજવા માટે પ્રયત્ન કરે છે. આ મિથ્યાત્વ છે શું? આ મિથ્યાત્વના પરિણામ અનંતકાળથી જીવ રખડે છે. સાત વ્યસન કરતા પણ મિથ્યાત્વનો કણીઓ, નાનામાં નાનો કણીઓ લેતો એ પૂરો છે. ચારિત્રની હિંસા જૂઠ ચોરીના પરિણામ ક્ષમ્ય છે, પણ મિથ્યાત્વના પરિણામ ક્ષમ્ય નથી. ચારિત્રથી ભ્રષ્ટ થયેલો તો પામશે, પણ દ્રષ્ટિથી ભ્રષ્ટ થયેલો મિથ્યા દ્રષ્ટિ પામતો નથી. આત્માનું અહિત કરનાર હોય તો એક મિથ્યા અભિપ્રાય છે. કોઈ જગતના પદાર્થ અહિત કરનાર આત્માને નથી. પુણ્ય પાપથી પણ અનંતનું અહિત નથી થતું. અનિત્ય, ક્ષણભંગુર, સામાન્ય કેમ કામ ચલાવો એ થાય, પણ મિથ્યાત્વ તો હા હા. સ્વર્ગમાં એકવાર દ્રવ્યલિંગી મુનિ જાય નવમી ગ્રેવે મિથ્યાત્વનો કણીઓ લઈને ગયો છે. આ તમને કહું, એક ગુરુદેવ પાયકા એમાં સમ્યક દર્શને મિથ્યાત્વની વાત બહાર નીકળી. બાકી સમ્યક દર્શનની વાત તો બધા કરતા હતા, સમ્યક દર્શનના ચારિત્રની મોક્ષ માર્ગ, પણ મિથ્યા તો કોને કહેવાય એ વાત હતી નહીં. પુણ્યથી લાભ માનવો, પુણ્યથી ધર્મ માનવું એ તો મિથ્યા તો છે. પૂજા અને ભક્તિ કરવાથી તો ધર્મ થાય, મિથ્યા તો છે. કરતા બુદ્ધિ મિથ્યા તો, અને જ્ઞાતા બુદ્ધિ પણ મિથ્યા તો છે. થોડું લઈ લઈ પછી લેશું આપણે આગળ. 1029 હવે
તલવાર તો બધાના હાથમાં છે, પણ દુશ્મન કોણ એ ખબર નહીં, કોને મારે ને કોણ
કોને માર્યું. હા
મિથ્યાત્વના
જીવ મિથ્યાત્વનો વિચાર કરે છે. હા હા, પુણ્ય પાપના વિચાર કરનારા જગતમાં અન્યમતી પણ છે, અને જૈન નામધારી પણ પુણ્ય પાપના વિચાર તો કરીને પાપને છોડો ને પુણ્યને કરો, પણ મિથ્યાત્વને છોડો અને સમ્યક દર્શનનું ગ્રહણ કરો. અને એ ગ્રહણ ત્યાગથી પણ સુની પરમાત્મા છે. હા હા હા, એટલો વ્યવહાર કયો, સમ્યક દર્શનનું ગ્રહણ ને મિથ્યાત્વનો ત્યાગ,
એનાથી શૂન્ય,
એનાથી ભિન્ન પરમાત્મા છો. 1029 લઈ લી, થોડું કેટલું છે જોઈ લી, એટલું છે પતી લીધું. આગળ તમે પતી લીધું, જુઓ હવે
29 બી લઈ લો, 29 પણ લઈ લ્યો, બસ
લઈ લો 29, 1029. તે સંજ્ઞીઓનું મન પણ, સંજ્ઞી પચિન્દ્રિય જીવનું મન પણ નિશ્ચયથી કોઈ એક વિષયમાં સ્થિર રહેતું નથી, કોઈ એક વિષયમાં સ્થિર રહી શકે નહીં. મન મન સ્થિર ન રહીએ, જ્ઞાન સ્થિર રહીએ, મન સ્થિર ન રહીએ. મન એટલે ઇન્દ્રિય જ્ઞાન, સાવ મન. જ્ઞાનનો સ્વભાવ સ્થિર છે. જ્ઞાન થયો એટલે સ્થિર જ હોય, જ્ઞાન અસ્થિર ન હોય. અને મન અસ્થિર જ હોય, મન એટલે ઇન્દ્રિય જ્ઞાન.
બહુ સુંદર, બહુ સુંદર પ્રભુ.
ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ પરલક્ષ ભાવા ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ.
જ્ઞાન કા લક્ષણ અચલ હે.
હા, અચલ હે, એ ચલાચલ નહીં. જ્ઞાન કા વિષય ફરતા નહીં, જ્ઞાનનો વિષય ફરતો નથી. કે રાતે કહ્યું કે નાયક નથી ફરતો, નાયક તો નાયક છે એવું જે ભાન થયું, અને જ્ઞાનમાં નાયક બિરાજમાન થયો, એ જ્ઞાન ફરતું નથી. એ તો ઠરે છે, ધ્યાનમાં મગ્ન છે. પછી અસ્થિરતા આવી, નિરંતર લાંબી સ્થિરતા ન વધી નહીં, તો જ્ઞાનનો જે વ્યવહાર ઉભો થયો, સમજી ગયા, એ જ્ઞાન જ નથી. કેમ કે વ્યવહાર વિષય બદલાવે છે, નિશ્ચયનો વિષય એક જ છે, એ બદલાવે નહીં. ઘડીકમાં શ્રીમદ્ર ભગવાનનો વિચાર કરે, ઘડીકમાં કુંકુંદ ભગવાનનો વિચાર, ઘડીકમાં ગુરુદેવનો વિચાર કરે, એ જ્ઞાન નથી. ચંચલ છે મન છે, એને જ્ઞાનની સાથે રહેલું હોવાથી ઉપચારથી જ્ઞાન કહેવાય. ખરેખર તો નહીં છે ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞાન જ નથી. પેલા તો જ્ઞાન નથી એનું કારણ છે કે ઇન્દ્રિય જ્ઞાનમાં ભગવાન આત્માનો દર્શન થતા નથી, ભગવાન આત્માને પ્રસિદ્ધ કરતું નથી, માટે એ અજ્ઞાન છે. અહીંયા કોકનું મન એમ કે છે, જ્ઞાન નહીં, મન હજી તો મન પણ તત્વમાં લાગતું નથી એમ. મન પણ તત્વમાં લાગે નહીં, બોલો. હાવ નવરો બેઠો હોય હિંમતભાઈ, એ કાંઈ બેઠો હોય દુકાને, તો પણ મન તત્વમાં લાગતું નથી. કોક જીવનું મન તત્વમાં લાગે છે.
અરે પ્રભુ,
એકવાર ઘણા વર્ષ પહેલા વાંચન ચાલતું હતું, એકવાર મને પૂછ્યું, ભાઈ વાંચનમાં તત્વમાં પણ મારું મન સ્થિર થતું નથી, શું વાત છે? ચંચળતા, એનું એક કારણ છે કે માનસિક જ્ઞાનમાં પણ જ્ઞાયકની સ્થાપના નહીં થઈ, એટલે મન પણ સ્થિર થાય નહીં. જો મનમાં જ્ઞાયકને થાપો તો મન સ્થિર થાય, અપેક્ષિતતા થાય, સ્થિર સ્થિરતા થાય. એનો વિષય મનનો ફરે નહીં, અને જો મનનો વિષય ધારાવાહી રહ્યો તો અનુભવ થાય. ધારાવાહી મનમાં જ્ઞાયક આવ્યો તો ઉપયોગમાં જ્ઞાયક આવશે, પણ મનમાં કચરો હશે
ક્યાંથી આવે? અનુભવ
છે, એકાગ્ર હોતા માનસિક એકાગ્રતા, પછી આત્મિક એકાગ્રતા. માનસિક એકાગ્રતામાં એવું હોય છે કે ગુરુદેવની જે ધારાવાહી વાણી ફરી હોય ને, એમાં એમ આવે કે આત્મા ઉપચારથી પણ નિર્મળ પ્રયાસ કરતા નથી, એ જે પકડે એનું મન સ્થિર હોય પકડી શકે, બાકી પકડે નહીં, પાછો થઈ જાય. એ વાત કહેવું, આ સાંભળવું અને વાંચવું બે માં જો મનની સ્થિરતા હોય તો ખૂબ કાઢી શકાય છે. શાસ્ત્રમાં ઢગલા મન ભાવ ભેડા, બાકી મનની ચંચળતા હોય. હવે મન જ જ્યાં કામ નથી કરતું ત્યાં જ્ઞાન અંતર્મુખ થાય, ને એ બહિરાત્મા પૂર્ણ છૂટે અને અંતરાત્મા થાય, એ ક્યાંથી બને? એટલે રાત્રે કહ્યું કે સાધક છે, સાધક થયો, જ્ઞાનથી થઈ ગયું, જ્ઞાન સ્થિર થયું પણ મન હજી અસ્થિર છે, કેમ કે મન મેળું નથી. એકતા તૂટી છે, સ્વામી તો બધું છૂટી પણ મનનો એનો ધર્મ તો બજાવે છે કે નહીં?
બરાબર.
છેવટ નયો ના વિકલ્પ, સમજી ગયા? કહ્યું કે એ નિશ્ચયપૂર્વક જેને વ્યવહાર હોય અને વ્યવહાર જેનો સાચો હોય એને જ નિશ્ચય હોય. આ ભૂલ થાય છે, ભૂલ થાય છે. તારું વજન વ્યવહાર ઉપર ગયું, વ્યવહાર હોય તો નિશ્ચય છે એમ નથી. નિશ્ચય છે તો વ્યવહારરૂપ દોષ ઉભો થાય છે.
વ્યવહારરૂપ દોષ
એ સાધકનું બાધક તત્વ છે. વ્યવહારત્નત્રીના પરિણામ કર્મબંધનું કારણ બાધક છે. સાધક એને સાધન જાણતો નથી. સાધ્ય સાધન અભેદ એક જાતિનો હોય,
બરાબર, એકદમ
અભેદ જો હોય,
બરાબર, એક જ જાતનો હોય.
વ્યવહારત્નત્રીના પરિણામ આત્માથી જુદી જાત છે,
બરાબર.
શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે, જુદી જાત છે.
માસ્ટરપીસ, બહુ સુંદર.
એમાં ચંચળતા છે, મેલ છે, દોષ છે. માટે સાધક દશા નિશ્ચયને આધારે છે, વ્યવહારને આધારે સાધક દશા ટકતી નથી. અને વ્યવહારની નિર્મળતા અને નિરતિચાર પણ છે માટે સાધક છે એમ નથી. એક ફક્ત નિશ્ચયને આધારે સાધક છે, અથવા આત્માને આધારે જે પ્રગતિ થઈ તે સાધક દશા છે, તે સાધક દશા છે. સાધ્ય પૂરું થયું નથી પણ સાધક દશા છે. પણ હારે જે બાધક તત્વ છે એ તો બાધક જ છે,
એ
સાધક થઈ શકે જ નહીં.
બહુ સુંદર.
એ રાત્રે લીધું તું, એવો ભાવ એવો રાખ્યો. નાયક તો નાયક જ છે, તો નાયકમાં જ ટકી રહેવાનું. કેમ કે અમારું સાધક બનવું તો નિશ્ચયને આધારે છે, ટકે છે ને વધે છે. તો અમારે આ વ્યવહાર રત્નત્રીની જરૂર શું છે? એ કેમ આવી જતા એ વ્યવહાર રત્નત્રીના જરૂર તો એવું નથી એવું વિચાર્યા.
સ્વરૂપ તો એવું નથી,
એ તો ચ્યુતિ છે, દોષ છે. એ ગુણ ક્યાં છે? દોષને આધારે સાધક છે
નહીં
કે ગુણને આધારે સાધક છે? જેટલો સ્વાશ્રિત પરિણામ થઈને અભેદ થાય છે એટલો સાધક દશા છે, ઓલું તો બાધક તત્વ છે. સંવર નિદ્રા છે ને તે સાધક તત્વ છે, અને સાથે આશરો બંધ છે ને થોડો બાધક છે. મન છે નહીં, ભાવકર્મ છે. જ્ઞાન ચેતના નથી, કર્મ ચેતના છે. મનની મન છે ને માનસિક જ્ઞાન
કર્મચેતના છે,
કર્મચેતના.
જ્ઞાન ચેતના નથી,
જ્ઞાન ચેતના નથી. કર્મચેતના સ્થિર હોય, જ્ઞાન ચેતના સ્થિર હોય. સ્થિરતામાં વિતરાગતા છે, અસ્થિરતામાં દોરાગ છે. ભલે તો જ્ઞાન સુધી ન પહોંચે પણ મન દ્વારા તો ચિત્તની એકાગ્રતાથી મિથ્યાત્વના સ્વરૂપનો વિચાર કર કે આ શું છે. મિથ્યાત્વ કોને કહેવાય?
મન દ્વારા ચિત્તની એકાગ્રતાથી મિથ્યાત્વના સ્વરૂપનો
વિચાર
કે મિથ્યાત્વ કોને કહેવાય?
બહુ સરસ વાત છે. જો તે સંજ્ઞીઓનું મન પણ નિશ્ચયથી કોઈ એક વિષયમાં સ્થિર રહેતું નથી, ચંચળ 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 ચંચળ. મન માકડું કહેવાય છે અમારામાં. માકડું એટલે વાંદરું છે ને, વાંદર, બંદર. બંદરો સ્થિર નહીં રહેતા, એટલે બહુ ચંચળતા એમ.
કઈ નાલા તો પાપણા લાવે,
પાપણા પાપડા
કઈ નાલા તો નહીં પાપડા.
પણ એ ચંચળ છે એમ, આ મન છે ચંચળ છે. કોઈ એક વિષયમાં સ્થિર ન થાય. કેમ કે સ્થિર ઉપર જતો નથી એટલે સ્થિર થતું નથી. અસ્થિર ને જાણે છે તો અસ્થિર ક્યાં કરે?
બહુ સુંદર.
હવે તો અસ્થિર છે પરિણામો જે છે બધા, ભૂતકાળના અસ્થિર છે એના ઉપર લખ જાય છે તો અસ્થિર તો થાય ને, ચંચલતા થાય ને. વિષય એક વખત મનની અંદર નાયક બિરાજમાન કરે ને, જ્ઞે બદલવું જોઈએ.
હનુમાનમાં પણ
જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. જ્ઞાય જણાય છે, વિષય બદલાયો હોય ને તો માનસિક સ્થિરતા, માનસિક એકાગ્રતા આવશે અને પછી શાસ્ત્રમાંથી જે મળશે એને અપૂરું મળશે. તે સંજ્ઞીઓનું મન પણ નિશ્ચયથી કોઈ એક વિષયમાં સ્થિર રહેતું નથી. તેથી કોઈ કોઈ વેળા જો સ્થિર રહેતું નથી, છતાં કોઈ કોઈ વેળા કોઈ કોઈ વખત મિથ્યાત્વ ભાવના વિષયમાં ઉપયોગવાન થાય છે. કોઈ વેળા એને વિચાર કરતો હોય, ચંચળતા તો છે, કોઈ વાર મિથ્યાત્વનો વિચાર આવે છે કે આ મિથ્યાત્વ શું છે, મિથ્યાત્વ દોષ છે, શ્રદ્ધાની વિપરીતતા તો શું છે. વળી સંગ્નીઓનું મન ચંચળ હોય છે, તેથી તે કોઈ કોઈ વેળા જ મિથ્યાત્વના સ્વરૂપનો વિચાર કરવામાં જોડાય છે.
કભી કભી વિચાર આતા મિથ્યાત્વ કા સ્વરૂપ મેં સ્થિરતા નહીં હૈ, મને મિથ્યાત્વ હૈ વહી દોષ હૈ, આજ દોષ છે, બીજો કોઈ દોષ નથી,
એમાં
સ્થિર નહીં
રહે, એકાગ્રતા નહીં
હૈ.
એ મિથ્યાત્વ છે, એટલું જ પાપ છે, એમાં સ્થિરતા નથી. હિંસા જુટ ચોરી પાપ છે, અહીંયા એનું મનવી
જાય, પછી વયો જાય. ભાઈ બિલકુલ એમાં સહી લીધું,
ચારિત્રના પાપ તરફ એનું મનવી
જાય છે
અને બીજાને ચારિત્રનો દોષ જોઈને એ પાપી છે એમ લાગે છે, પણ હું પાપી છું મિથ્યાત્વ છે માટે એ નથી લાગતું, બીજાનો દોષ જોવે છે. બીજો બીજાનું જાણે, પ્રમાણની બહાર તારે જવાનું હું કરું છું, બીજો બીજાનું જાણે, આપણે શું ભાગીદારી થોડી છે. કોઈ ડેબિટ નોટ તો કોઈ આપણને આવતી નથી, ક્રેડિટ નોટ આવતી નથી, ફક્ત કમાય તો ક્રેડિટ નોટ ક્યાંક આવે કોઈને, અને કોઈ વાર રહી જાય 5 લાખ કોઈની પાર્ટી પાસેથી, આપણે ડેબિટ નોટ મોકલે કે તમારા ભાગમાં, આપણે કહી કે ભાઈ ભાગીદારી દસ્તાવેજ બતાવો, તો ભાગીદારી દસ્તાવેજ નથી તો ડેબિટ નોટ છે નહીં અમારી, એમ કોઈ કોઈ વિપરીત પણ એ પણ મેં, કોઈ સંમિત પણ એ, કોઈ મોક્ષ માર્ગમાં પણ મેં, તો આપણે શું લેવા જવા બીજાની આરે. આહા, અરે તું તારા આત્માનો વિચાર સુધી ન પહોંચતો તો કાંઈ નહીં, પણ પાપના તો બે ભેદમાં એક આ પાપનો વિચાર કર. પાપના બે પ્રકાર છે,
બરાબર,
ભૂલ પાપ પણ પાપ છે, એક પાપ, એના બે ભેદ કર્મમાં તો
બરાબર,
એક પાપ અને આ બીજું પાપ. ઓલા પાપનો તો બધા વિચાર કરે છે, આ પાપનો વિચાર તો કોક જીવ કરે છે, કેમ કે આ ગુપ્ત પાપ છે, આ પાપ ગુપ્ત છે. બટેટા ખાય છે એ પાપ તો છતું થઈ ગયું, પણ માળા ફેરવે છે અને આ માળા હું ફેરવું છું એ મિથ્યાત્વ થી કોઈને ખબર પડતી નથી, આ મણકો હું ફેરવું છું, આ નમો અરિહંતાન હું બોલું છું, આ શબ્દનું જ્ઞાન મને થાય છે, આ શાસ્ત્રનું જ્ઞાન મને થાય છે, હું આને કરું છું અને હું આને જાણું છું. બે પ્રકાર મિથ્યાત્વના છે પંકજ,
બરાબર,
નાસ્તિથી, નાસ્તિથી જીવ સમજી શકે છે, અસ્થિથી સમજી શકતા નથી, એટલે વધારે નાસ્તિથી વાત આવે છે. ખરેખર મિથ્યાત્વની ઉત્પત્તિ તો પોતાનો જેવો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા એને છોડે છે અને પોતાને કરતા માને છે, અને જ્ઞાતા જ્ઞાયકનો હોવા છતાં પરનો જ્ઞાતા છું એમ માને છે, એટલે ખરેખર મિથ્યાત્વનું ઉત્પત્તિ તો મૂળી છે. અહીંથી ચ્યુત થવું તે સ્વભાવથી ચ્યુત થવું તે મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ છે, પણ એ બહુ સમજી ન શકે જીવો, એટલે નાસ્તિથી સમજાવે છે કે ભાઈ હાથ ઊંચો થાય છે એની મેળે તું હાથ ઊંચો નથી કરતો, તું માનમાં તારી ભૂલ છે, પગ એની મેળે ચાલે છે, રોટલી એની મેળે થાય છે, આ પ્લેન એની મેળે ચાલે છે, મોટર એની મેળે ચાલે છે, તું એનો કરતા હતા નથી, અને તારા જ્ઞાનનો દુરુપયોગ શું કામ કરે છે. જ્ઞાન તો આત્માનું છે, તો આત્માને જાણવાનું છોડીને પરને જાણે છે એનું નામ મિથ્યાત્વ છે, એનું નામ ચારિત્રનો દોષ નથી,
એનું નામ મિથ્યાત્વ છે. આત્મા પરને જાણે છે એ મિથ્યાત્વ
મિથ્યાત્વ છે, કેમ કે જ્ઞાન તો પરનું નથી, જેનું જ્ઞાન નથી એને પ્રસિદ્ધ કરે તો મિથ્યા તો થઈ ગયું. પોતાને છોડે ને પરની પ્રસિદ્ધિ કરે, સમય તો એક જ છે.
બરાબર,
આમથી સમજાવે છે.
બરાબર,
આ બાજુથી મિથ્યાત્વ એટલે મિથ્યા અભિપ્રાય. પૂજ્ય ધર્મ માનવું, પૂજ્યનો હું કરતા છું માનવું. નવું તત્વ જેમ છે તેમ જાણે છે એ મિથ્યાત્વ છે. જેમ છે તેમ જાણે તું બરાબર, પણ એ નવ તત્વનો કરતા કોણ છે તું એ રીતે વિચાર કર્યો. એમાં વિચાર શું કરવાનો હોય, જીવ જ કરે ને નવ
તત્વ. નવ તત્વ ના કરતા પણ એ આત્માને સ્થાપ્યું, એ જ મિથ્યાત્વનું સ્વરૂપ છે પ્રભુ.
એ મિથ્યાત્વનું સ્વરૂપ છે. કેમ કે પર્યાય પર્યાય થી થાય છે, એને બદલે મહિનું મારાથી થાય છે.
ખરાશ થઈ
ગયા. બે સતનું ખૂન કર્યું, બે સત
બરાબર.
અકર્તા ને કરતા મહિનો એક મિથ્યાત, અસ્થિથી મિથ્યાત, અને પર્યાય સત હેતુ છે, સ્વયં થાય છે, એને હું કરું છું એટલે એ સતનું ખૂન કર્યું, બે સતનું ખૂન કર્યું, દ્રષ્ટિ અસત્ય થઈ ગઈ. સ્વયં થાય છે પરિણામ. બીજું, પરની ને પરિણામની કરતા બુદ્ધિ છૂટી. સમજો, કરતા બુદ્ધિ છૂટી ક્યારે કહેવાય?
હાજી બરાબર, એ બરાબર.
કરતા બુદ્ધિ છૂટી ક્યારે કહેવાય? એક તર્ક, કરતા બુદ્ધિ છૂટી એનું નામ કહેવાય કે શુભાશુભ ભાવનો ક્ષય થાય ત્યારે કરતા બુદ્ધિ છૂટી કહેવાય, અને કા આ હાથ હલવો બંધ થાય ત્યારે કરતા બુદ્ધિ છૂટી કહેવાય. પગ હાલે છે એ બંધ થાય, અકર્તા થયો ને, હવે હું સ્થિર થઈ જાઉં છું, હાલતો નથી, પગ હલાવતો નથી, પાછા બોલતો નથી, શુભાશુભ ભાવ થવા જ ન જોઈએ ત્યારે અકર્તા કહેવાય. ખોટી વાત છે. શુભાશુભ ભાવ થાય ને કરતા રહીએ, પગ ચાલે ન કરતા રહીએ, હાથ ચાલે અને કરતા રહીએ, એને બહારની ક્રિયાને કાંઈ સંબંધ નથી.
તારી માન્યતા મુજબ જો હોય તો મળદું થાય ત્યારે અકર્તા થાય. હલન ચલન નહીં, શુભાશુભ ભાવ ની વાત નહીં, કોઈ ચીજ નહીં.
સિદ્ધ થાય ત્યારે અકર્તા થાય, એમ નથી. અકર્તા એટલે ક્રિયા રોકાઈ જાય, દેહ મન વાણી ની કે શુભાશુભ ની ક્રિયા રોકાઈ જાય કે ઇન્દ્રિય જ્ઞાન ની રોકાઈ જાય ક્રિયા, ત્યારે ઇન્દ્રિય જ્ઞાન ને જીતે છે એમ કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જવું જોઈએ, ક્ષય થવો જોઈએ, તો ઇન્દ્રિય જ્ઞાન ને જીતો કહેવાય, એમ નથી.
ઇન્દ્રિય
જ્ઞાન કરતા છૂટવું એ
જીતવું છે.
ઇન્દ્રિય જ્ઞાન નો ક્ષય થવો એ અકર્તા નથી ઇન્દ્રિય જ્ઞાન નો, પણ ઇન્દ્રિય જ્ઞાન નો સદભાવ છે ત્યારે તમે ઇન્દ્રિય જ્ઞાન નો અકર્તા કેવી રીતે થઈ શકો? એ તો ખૂબી છે, એ તો ખૂબી છે. ઇન્દ્રિય જ્ઞાન ચાલુ રહીએ અને ઇન્દ્રિય જ્ઞાન નો અકર્તા થઈ જાય, પણ ચાલુ રહીએ તો પેલા ચાલુ હતું, હવે સમય જ્ઞાન થી ચાલુ તો બંધ થવી જોઈએ ને ક્રિયા. પહેલેથી તું ક્રિયા નતો કરતો, હજી તું ક્રિયા કરતો નથી. ક્રિયા ક્રિયાથી થાય છે, તું તો જાણનાર, જાણનાર ને બદલે માનનાર થઈ ગયો, તો એ માન્યતા ફરી ગઈ છે. બસ સ્થિતિ તો એમ ને એમ જેમ છે તેમ સટકારક પરિણામને ક્યાં કરશે. દેહ મન વાણીની ક્રિયા પણ થાય ક્યાં કરશે. વેપાર રોજગાર ખાવું પીવું, કોઈ દર્દી આવે હોમિયોપેથી ડાક્ટર ને દવા આપે, એ બધી ક્રિયા. પણ અકર્તા થયા પછી દવાખાનું બંધ કરવું જોઈએ. એ કરતા બુદ્ધિ છે કે દવાથી નહીં તાવ ઉતરે તો દવા દેવાની બંધ કરો ત્યારે તમારું સદન સાચું, એમ નથી. દવા દેતો જાય ડાક્ટર ને કહેતો જાય કે આ દવાથી તાવ ઉતરવાનો નથી, તાવ ઉતરશે ત્યારે એને નિમિત્ત માત્ર કહેવામાં આવશે. તો દવાથી તાવ ઉતરતો નથી, પણ દવાખાનું બંધ કરો ને. દવાખાનું બંધ કરવું એવો અભિપ્રાય મિથ્યાત છે. દવાખાનું હું ચલાવું છું એ મિથ્યાત છે, અને મારી દવાથી આનો તાવ ઉતરશે માનવું મિથ્યાત છે. મારા ઉપદેશથી આને સમ્યક દર્શન થાય એમ માનવું તે મિથ્યાત છે. આ મિથ્યાત્વનું સ્વરૂપ છે. મિથ્યાત્વનું સ્વરૂપ એટલે શું? કે ભલે ઉપાદાન પણ હું કરતા નહીં, પણ મારા નિમિત્ત વિના સમ્યક દર્શન ન થાય, મારી પાસે આવે તો સમ્યક દર્શન થાય. મિથ્યાત્વનું સ્વરૂપ છે. સમ્યક દ્રષ્ટિ કોઈના સમ્યક દર્શનમાં નિમિત્ત થતા નથી. અત્યાર સુધી કોઈ નિમિત્ત થયા નથી. ગુરુદેવ કોઈના સમ્યક દર્શનમાં નિમિત્ત નથી. હા, જેને સમ્યક દર્શન થાય છે એને બહુમાન કરે છે કે આપના નિમિત્તે. જ્ઞાની કહે છે કે મને નિમિત્ત નથી, હું તો તમારા જ્ઞાનનું જ્ઞેય અને મારા જ્ઞાનનું જ્ઞેય તું ને તારા જ્ઞાનનું જ્ઞેય હું, બસ બહુ તો એટલું જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર કે તો કે, બાકી મને તો નિમિત્ત ન માન. આવું સ્વરૂપ છે. તાવ તો એની યોગ્યતાથી ઉતરે, પણ દવા મેં આપી બરાબર વિચાર કરીને, કલાક બે કલાક રિપોર્ટ લખીને, સમજી ગયા? હું તો નિમિત્ત છું, કરતા છે, મિથ્યાત્વનું શલ્ય છે. હા, હલે છે એની યોગ્યતાથી, હલે છે ત્યારે કોઈ એક કાર્યમાં બે કારણ મિથ્યાત્વ છે. નહીં આવતા એ ખ્યાલ, એટલે મિથ્યાત્વ છૂટતું નથી. મિથ્યાત્વનું સ્વરૂપ વિચારવાનું એટલા માટે કહ્યું કે એનું સ્વરૂપ તો વિચાર કરે તો મિથ્યાત્વ છૂટી જશે. એમ દોષને દોષ લાગે તો છૂટે ને. જ્ઞાન અકારક અવેદક છે. જ્ઞાન તો જાણે છે બધું થાય શું થશે, એમાં કોઈ કરવાની શક્તિ જ્ઞાનમાં નથી. એક વાત હમણાં યાદ કરી ભાઈ, બેને યાદ કર્યું કે શાંતિભાઈ ત્યારે વાત થતી હતી, એમ પુણ્ય પાપનું આ સ્વરૂપ છે, એને પુણ્ય પાપ આકુરતાને ઉપજાવનારા છે, દુઃખદાયક છે, એનું લક્ષણ જ છે. સંવરની જરા સુખદાયક છે, એનું લક્ષણ અનાકુળ આનંદ છે. જેમ છે એમ તત્વને વિચારવું, પુંજતત્વને પુંજતત્વ રૂપે વિચારો. એ ટાઈમે મેં કહ્યું હશે, મને યાદ નહીં, આ બેને મને યાદ કર્યું કે પુંજ તત્વનો કરતા કોણ છે એમ વિચાર્યું.
કુંતી ધર્મ થાય છે કે નથી થતો એ પછી,
પછી
પેલા એ મારાથી થાય છે કે પર્યાયથી થાય છે એમ વિચારતો.
ધર્મ થાય છે કે ન થાય પછીની વાત રાખો, પણ એ પુંજના પરિણામનો કરનાર કોણ છે, મારાથી ઉત્પન્ન થાય છે કે બીજાથી.
બહુ સુંદર.
એટલે એમાં આપે એમ કીધું કે જો તમે એમ માનશો કે મારાથી થાય છે પુણ્યનો પરિણામ, તો એનાથી ધર્મ માનવાની ભ્રાંતિ થશે.
ભ્રાંતિ થશે
કે મારા પરિણામ છે ને, મારા કરેલા છે, એટલે મારા કરેલા પરિણામથી તો મને ધર્મ જ થાય ને, એમ થશે.
એમ થશે
જો એમ લાગશે કે આ પરિણામનો કરતા તો પરિણામ છે,
પરિણામ છે,
આ તો પૂતગલ કૃત,
પૂતગલ કૃત છે,
તો તમને એનાથી ધર્મ થાય છે એવી ભ્રાંતિ આપોઆપ મટી જશે.
મટી જશે.
ભ્રાંતિ મટશે તો આપો.
પેલા પુણ્યનું લક્ષણ કરતા પુણ્યનો કરતા કોણ છે શોધો. પુંજથી બંધ થાય કે પુંજથી મોક્ષ થાય એ પછી.
એ પછી
પુંજથી બંધ થાય છે કે મોક્ષ થાય એ હમણાં ચર્ચા રહેવા દો, પણ પુણ્યના પરિણામનો કરનાર કોણ છે શોધી કાઢો. જો હું છું તો આ મિથ્યાત્વનું સ્વરૂપ છે, આ હું કરું છું મિથ્યાત્વનું આનું નામ સ્વરૂપ છે. લાભાની પછી બેને યાદ કર્યું, તમે આમ કહ્યું હતું,
બહુ અસાધારણ વાત હતી.
કોઈ કોઈ વાત એવી હોય છે કોમ્પ્યુટર મગજ પકડી લે છે, પ્રસંગો વાત આવે ને ત્યારે આ વાત કરે, તમે આમ કર્યું શાંતિ. પછી પુંજી ધર્મ થાય કે ન થાય એ પછી,
એ પછી વાત કરશું. કરનાર કોણ છે,
એનું કરનાર કોણ છે? આ
શું કરે છે કે
એના લક્ષણે જાણવાથી શું ફાયદો થયો? કઈ ફાયદો નથી. લક્ષણ જાણી લીધું, પુન એ છે, પણ પુન હે છે, પણ એનો કરનાર કોણ? એ છે કે જ્ઞેય છે? પછી ઈ જ્ઞેય છે કે જ્ઞાય જ્ઞેય છે? કોઈ ધ્યેય પણ નથી,
જ્ઞેય પણ નથી. પ્રભુ બહુ સુંદર, એકદમ સ્પષ્ટ.
કોઈ ધ્યેય પણ નથી
અને કોઈ જ્ઞેય પણ નથી,
નહીં તો જ્ઞાય છે બસ. ही तो उपादेय मानतो तो उपादेय नहीं व्यवहार नहीं है व्यवहार नहीं ओळंगी जा निश्चय नहीं तो मैं
इन्हें ज्ञेय रूप मानता मिथ्या तो उभू थी जाए એ રૂપની તો પછી વાત કરે એમાં તો કરતા બુદ્ધિની જોડ છે એટલે એમાં તો દ્રઢ મિથ્યાત્વ છે એમાં જો એની માત્રા સમજીએ તો
હા તો
પણ એનાથી ઓળંગીને એ જ્ઞેય રૂપ છે એમાં મિથ્યાત્વ ઉભું થઈ જાય છે એવું મિથ્યાત્વના સ્વરૂપને તો સમજ અને મનમાં જ્ઞાયક
ભગવાન જ્ઞેય છે કે આત્મા જ્ઞેય છે પર પદાર્થ જ્ઞેય છે કે આત્મા જ્ઞેય છે વિચાર તો
બહુ સુંદર
એ મિથ્યાત્વ ભાવ છે પર જ્ઞેય છે અભિપ્રાયમાં રહી ગયું તો ઉપયોગ બહાર રહેશે કોઈ કાળે અધર્મનો ઉપયોગ થઈ અને શુદ્ધ ચિત્રોપો હમ એમાં ગુલમુલ ધુલ શું કહેવાય
ગુલમિલ જાતા હૈ
ગુલમિલ જાતા હૈ ઓ નહીં મિલે જો એસા કરે તો કે મેં મેરા એ ગેય હૈ ને મેં જ્ઞાતા હું ભૂલ છે પરિણામ જ્ઞેય નથી એ પણ નથી ઉપાધિ પણ નથી નહીં પણ નથી 114 ગાથા જયા આવી 114 ગાથા 114 ગાથા આવી ત્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે જ્યોતિ બેઠી જ્યોતિ પર્યાર્થિક ચક્ષુ સરળતા બંધ કરો એવું ફરમાન આવ્યું આચાર્ય ભગવાનનું ફરમાન આવ્યું ત્યારે તે આ પરિણામ છે એને ઉપાદે પણ એ તો ન જાણવા પણ હે પણ તો જાણવા કે નહીં કે હે પણ ન જાણવા તો હે પણ ન જાણવા તો જ્ઞેય પણ તો જાણવા કે નહીં મોરાજા જોજો મોરાજા
મોરાજા છે
મોરાજા સ્વાર્થી ગયો કે ના એ જ્ઞેય નથી તારું જ્ઞેય પણ જાણવાની જ્ઞેય પણ જાણીશ તો અજ્ઞાન તો માટે સર્વતા બંધ કરી દે મર્મ છે એમાં જણાતું જ નથી તો કરતો તો ક્યાંથી આવે અને જણાતું નથી તો એ તમારું જ્ઞેય ન થાય પણ જ્ઞાયક જ નહીં થઈ જાય આંખ ઉઘડી જાય
બહુ સુંદર
એ પણ નથી ને ઉપાદે પણ નથી તો દૂર રહો
તો દૂર રહો
રોગ નહીં નથી એ પણ નથી એ પણ જાણવું કે નહીં એ પણ જાણવું કે નહીં તો ઉપાદે ની વાત તો હે નહીં પણ પુણ્ય તત્વને પુણ્ય તત્વ જાણે ત્યારે સમ્યક જ્ઞાન થાય ઓલા એને કહ્યું નવ તત્વમાં પુણ્યને પુણ્યપણે જાણે ને તો સમ્યક જ્ઞાન થાય પાપને પાપ પણ જાણવું નવું તત્વ જેમ જેમ જાણવું એનું નામ સમ્યક જ્ઞાન
એનું નામ જ મિથ્યા જ્ઞાન છે એમ તું જાણ પ્રભુ
એનું નામ
મિથ્યા જ્ઞાન છે એમ તું જાણ
બરાબર
એમ છે એમ જ છે
બોલો જે સમ્યક જ્ઞાન ની ભૂલ છે એને સમ્યક જ્ઞાન
માને છે
સમ્યક જ્ઞાન ક્યારે પ્રગટ થશે
ન થાય પ્રગટ ન થાય ન થાય
ભૂલને
ગુણમાં આ એક પ્રકાર જે અત્યારે ફેલાયેલો છે ઘણા જીવોનું કામ
એક યુગ આયા હે જાણનાર જણાય છે અને પર જણાતું નથી એનો યુગ આવ્યું છે
એક સારું રિએક્શન છે અત્યારે તત્વનો રિએક્શન આવી
પૈણાસને જ્ઞેય બનાવે તો આત્મા જ્ઞેય નહીં કેમ કે ભૈયા તો પરદ્રવ્ય છે ને એને
અને એને એ બનાવે તો આત્મા ઉપાદે નહીં
થાય
એ પણ જાણે છે ને એને એનું લખ્યા ગયું
બરાબર
એક જાણને મેં ગયા તો ઉપાદે કાસે આયા ઓ જ્ઞેય બનતા હૈ તો ગયા જ્ઞેય નહીં બનતા હૈ તો એક મેં તો કાસે આયા ઉપાદાય હા એ તો સમજાવવા માટે છે વિકલ્પ વાળી દશા હોય છે પછી તો એ અંદરમાં હોય જાય છે પછી ક્યાં એને જાણતો નથી પછી એ છે કે જ્ઞેય છે મારે ક્યાં અવસ્થો હા જો હરી ભાઈ હાલે છે મારી હું આમ બોલવા જતો હતો અવસ્થો છે તારી બોલી કોઈ વખતે એના આવે હું બોલી દઉં પછી મને ક્યાં બોલી અવસ્થો છે કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે તો જ્ઞાયક ની હારે ઘૂલમૂલો જતા પ્રગતિ તો અહીંયા ક્યાં ઓલો ભાવ જ ઉત્પન્ન થતો નથી તો જાણે ક્યાંથી અવસ્થુ છે
અપને પરિણામ કઈ ભેદ નહીં દીખતા પર તો ક્યાંથી
ક્યાંથી દીખે તો પર દેવ છે
अभी अभी आपने हिम्मतनगर में लिया था कि नास्ती छे पर्याय की नास्ती है मेरे में, ये तो द्रवी का स्वभाव है और पर्याय के पर्याय का स्वभाव भी ऐसा है कि एमा एकला द्रवी ने जानवानो स्वभाव छे ने पर्याय ने जानवानो एनो स्वभाव
है,
क्योंकि पर्याय की नास्ती छे। नास्ती का आपने अर्थ के नास्ती एटले न देखाओ,
न देखाओ
નાસ્તી એટલે ન દેખાવ,
ન દેખાવ એમ,
એ દ્રષ્ટિગોચર જ થતું
નથી,
એનું નામ નાસ્તી છે,
બ્યુટીફુલ
દ્રષ્ટિગોચર નથી,
નાસ્તી મને અસ્તિત્વ કા નહીં હોના યે નહીં હૈ, નાસ્તી મને ન દિખના, ન
દેખાવ એમ,
નથી દેખાતું, ક્યાં દેખાય છે,
દેખાતું નથી માટે નાસ્તી છે,
નાસ્તી છે એ દેખાય તો નાસ્તી ક્યાં રહી,
નાસ્તી સિદ્ધ નહીં હોતી,
દેખાય તો અસ્થિ થઈ ગઈ ને,
સિદ્ધ હોય
અસ્થિ,
એના ઉપર લખ્યું,
એના ઉપર લખ્યું
અસ્થિ ઉપર ના આવ્યું, અમારામાં નથી, અમારામાં નથી
એમ નહીં,
અમારામાં નથી અહીંયા લોકો ઉતારે, એને જાણવા રોકામાં ધર્મ ધર્મ નથી જાણતું,
એમને એ પણ એ તો કરવામાં તો રોકાવા જેવું છે જ નહીં, પણ એને જાણવામાં રોકા
માટે કહ્યું કે જાણવાનું બંધ કરી દે, સર્વથા મહામંત્ર છે, એક ધ્યેય બીજું ધ્યાન અને ધ્યાતા ત્રણ ગાથા એક સાથે કરી બતાવેલી છે, 320 ધ્યેય 114 ધ્યાન કેમ કરવું, આત્મા આ શિબિર લગાવે છે ને, આ શિબિર લગાવી એ લગાવી અને પછી ધ્યેય અને ધ્યાન ની હોઈ અભેદતા, ઉસકા નામ ધ્યાતા હૈ, બોલે છે ધ્યેય ઓર ધ્યાન ની હોઈ અભેદતા, પણ પરદેય કયો છો, ભીન કયો છો, અને વળી પાછો અભેદતા તમે તમે કયો છો, એ જૈન દર્શન ની વિશેષતા છે,
અહીંયા જૈન દર્શન પૂરું થાય છે,
પૂરું થાય છે,
એ અભી બોલો અભી ફોપવાની વાત નહીં હૈ,
નહીં હૈ, એ તો સ્વરૂપ હૈ,
પર્યાર્થિક દેના ચક્ષુ ખુલ્લા છે, એ મિથ્યાત્વનું સ્વરૂપ છે,
મિથ્યાત્વ છે, લે એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ, પુણ્ય તમે નહીં બનાવ્યું એ મિથ્યાત્વ છે,
પર્યાય દ્રષ્ટિ તે મિથ્યાત્વ,
હા એ પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ,
ભાઈ એને જાણવા નું રોકાય તો જાણવું અને કરવું બંને જાય એ વાત તમારી સાચી હતી, હવે જાણવામાં રોકાતો નથી ને, આ પર શાસ્ત્ર મને જણાય છે એવા જ્ઞાનમાં રોકાતો નથી, તો શાસ્ત્ર ની કરતા બુદ્ધિ અને એને જ્ઞેય પણ બંને ચાલી જાય,
આખું ફરી જાય છે,
એક સમયે જાય છે ભાઈ, એક વાત બરાબર, અને કરતા બુદ્ધિ ટાળવાનો કોઈ એને પ્રયત્ન ના કરવો પડે ને ચાલી જાય છે,
અટળી જાય,
કેમ કે જેને જાણવાનું
બંધ કરે છે ને, એટલે જાણેલાનું શ્રદ્ધાંત થતું, જાણવું બંધ થયું શ્રદ્ધા,
અરે વાહ પ્રભુ, જાણેલાનું શ્રદ્ધાંત થતું હતું,
જાણવું બંધ થયું
મિથ્યા શ્રદ્ધાંત થતું હતું, હવે જાણવું બંધ થઈ
ગયું, ક્યાંથી ઉત્પન્ન થાય
ભાઈ, એક મિથ્યા અભિપ્રાય મિથ્યા સમૂહ તાકાત અનંત ગુણોને આત્માની સન્મુખતાથી દૂર દિશામાં લઈ જાય એટલી તાકાત,
એટલી તાકાત,
અરે ગજબ કરી લે, એ જ મૂળ કારણ એ છે મિથ્યાત્વ,
એ કહ્યું ને બધા દોષનું કારણ મિથ્યાત્વ, મિથ્યાત્વ ગયા પછી દોષ હોય લગડા થઈ જાય, ધીમે ધીમે ક્ષય થઈ જાય, એનું કઈ
નિરાધાર હો જાતા હૈ,
નિરાધાર આધાર
નહીં, બાલપોથી માં આતા હૈ સબ પાપો કા જડ મિથ્યાત્વ, બાલપોથી
બાલપોથી
માં બરાબર છે, ઇસ ભવતર કા મૂલે
એમ જ છે, મિથ્યાત્વ જોર ઉપર આવ્યું ઉડું દે, પુણ્ય પાપ બે વાત ચાલતી હતી, વ્રત કરો, નિયમ કરો, પચખાણ કરો, કરો કરો ને કરો, જાણો જાણો ને જાણો એમ એ નતું, પરને જાણો 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 એ નતું, કરો કરો કરો,
પરને જાણો જાણો એ હોત તો એ મિથ્યાત્વ,
એ મિથ્યાત્વ, પણ તો હજી ગુના કરતા તો જ્ઞાતામાં જ્ઞાનમાં તો આવ્યો કે કરનાર નથી પણ જાણનાર છું,
ઈ તો પણ સ્વરૂપ છે, જાણવાનું તો સ્વરૂપ છે,
પણ એમાં આવે તો કોઈ વખતે ભાઈ એને જાણતા નહીં જાણનાર ને જાણ, પણ આ તો હજી કરવામાં રોકાણો,
કરતા બુદ્ધિમાં રોકાણું,
પર્યાય નહીં કરતા બુદ્ધિ,
પર્યાય થાય એમાં કરતા હું નથી પણ નિમિત્ત કરતા છું, મેરો સમ્યક દર્શન નિમિત્ત કરતા કોણ છે, સમ્યક દર્શન उपादान करता कौन ने निमित्त करता कौन प्रश्न पूछो तुम
बोलो
संवेदेश उपादान करता तो ये समय की पर्याय योग्यता
योग्यता
निमित्त कारण में निमित्त कारण कर्म नो अभाव हूँ नहीं हूँ नहीं કેમ કે એના અભાવતા કાળે અહીંયા સમ્યક દર્શન ની ઉત્પત્તિ નિયમરૂપ છે અને મારા સદભાવ હતો
અને બે બે નો કાળ પાકી ગયો સકાળ છે અહીંયા દર્શન મૂળનો અભાવનો સકાળ આવતા 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 પ્રણતા 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 એનો ક્ષયનો કાળ અને અહીંયા આવતા આવતા પ્રણતા પ્રણતા સમ્યક દર્શન નો સકાળ કોઈ કોઈને કારણે નહીં ઉપચારથી કહેવાય કે આના અભાવથી થયું ઉપચાર થવા યોગ અને કરનાર કરનારમાં કર્મ લીધું આત્માને નિમિત્ત કરવું
ભાઈ હું કહું નિમિત્ત કરતા જે કે છે ને એને કહેવામાં આવે છે કે તારા હિંમત હોય ને તો તું કરતા કે તું નિયમ નિયમ નિમિત્ત કરતા કે છે ને એમાં જે માયા થઈ રહી છે એમાં તારે કરતાપણાનો અભિપ્રાય વધારે જોરદાર
વધારે જોરદાર
એના કરતા તો તું હિંમતથી કે
કરતા બુદ્ધિ છુપાવવા માટે નિમિત્તનો પ્રયોગ કરે છે કરતા બુદ્ધિ છુપાવવા માટે નિમિત્તનો પ્રયોગ કરે છે
કરતા બુદ્ધિ સુરક્ષિત રાખે છે
સુરક્ષિત રાખે
છે એને વધારે જોરદાર છે
ને પ્રયોગ કરે છે હું તો કરતા નથી હું તો નિમિત્ત છું
એસી લોકો સમજાવવાનો બહુ કઠિન
કઠિન હે
ક્યોંકિ ઉસકી કરતા બુદ્ધિ કા અભિપ્રાય બહુ જોરદાર હૈ
ક્યોંકિ વો
યે આપને અગર
બિના કરતા બળવાન છે
હા યે મેરે
બિના કરતા સીધો કરતા કે તો બચી જશે
તો તો જી બચવાનો
બચે કરો કા સાની બચે
તું મરદ દે ને તો કહી દે કે હું કરતા છું
હા કહી દે
કે મેં કરી છે પણ સમય દર્શન ની પડે અને પછી અમે તને સમજાવી શકશું કે આ તારી ભૂલ છે પણ અહીંયા તો ડાયો થઈને એમ કહે છે કે હું તો નિમિત્ત છું એટલે કરતા બુદ્ધિ ને એને સુરક્ષિત રાખવી
છે હલાવતા નથી પણ દુકાન નિમિત્ત છે તો હિંમતભાઈ નહીં નથી બસ ચાલો નિમિત્ત એને ના હોય કરતા પણ જ્ઞાતા તો ખરા ને જો તો ખરા ને ધંધો કેમ ચાલે છે એ નહીં કેને જોશો ત્યારે
આપને સબકો તૈયાર કરી
દીધા એ સ્ટેટિકાની કથા ચાલી મુરજીભાઈ તમારા સેક્રેટરી એને રંગ ચડી ગયું અને એમાં ટાંકડે એને હાર્ટ એટેક આવ્યો સવારના મને બોલાય કે ડાક્ટરને બોલાવો આજે તમારા ડાક્ટરને પછી બોલાવો મારા ડાક્ટરને પહેલા બોલાવો પાંચ સાડા પાંચ ટાઈમે તો હોવાના એવું દીકરો બોલાવો જો વાતચીત કરી મુરજીભાઈ શું જણાય છે તમને આમાં અને કયો શું જણાય છે લાલુભાઈ મારો આત્મા જણાય છે આમાં બીજું કઈ મને જણાતો નથી સાવા હવે છૂટ છે જવાની
હવે સ્વર્ગમાં
હવે જવાની સંસ્કાર લઈને જાય છે ને કેટલા વર્ષ પહેલા ની વાત કરું છું આ વાત કા આજથી
કરું મને કેટલી વાર કીધી આપ
જૈન દર્શન ને મૂળ છે
આપને
જાણનાર જણાય કે પર જણાતું નથી મૂળ છે
નાયક માનસિક જ્ઞાનમાં પણ નથી બેઠો એનું મન ચંચલિત જ હોય એ બરાબર છે આપની વાત
માનસિક એકાગ્રતા નહીં થાય
અને એ આ ભાઈ આ વાત એવી સ્વસંવેદ્ય છે એને જ ખબર પડે ભાઈ અહીંયા બેઠા હોય અને વિચાર કરતા અંદરથી ઓફિસમાં પેલા પડી ગયા શું થયું હા એ માનસિક જ્ઞાનમાં નાયક બેઠો નથી ને મન અલગ ડોલક થાય છે અને કોઈ શુભ ઘડીએ ભાઈ માનસિક એકાગ્રતા થઈ નાયક અંદર બેઠો અને જે શાસ્ત્રમાંથી નીકળે છે ધોરીઓ નીકળી જાય છે એવી વાત બરાબર છે એકદમ સ્પષ્ટ
એ પોતાના અનુભવમાં છે
એમ જ છે
એકાગ્રતા વખતે જો એ વખતે તમે શાસ્ત્ર વાંચો તો ઢગલો બંધ મળી જાય થોડું તરત ગાજુ
સ્વસંવેદ્ય છે થોડું નહીં બધાને એક જ આ પ્રકારનું છે કે જયારે એની કેટલી એકાગ્રતા હોય ત્યારે જે એને સમજાય છે કેમ કે
મનમાં નાયક નથી બેઠા
પ્રભુ આપ
મનમાં કસાઈ બેઠા મનમાં કસાઈ ને સ્થાન આપ્યું છે બધા મનમાં નાયક ની બિરાજમાં નથી પીરો આત્મામાં ચાલ્યું બરાબર સારું કરતા ની કરતા ની કરતા ની કરતા શું નીકળે કઈ કઈ કરી શકે
બાકી
નીકળે કરતા નથી શબ્દો નો કરતા
પરિણામ નહીં કરતા
નથી તો શબ્દો નો કરતા કે શબ્દ તો એના કાળે જે આવવાનો હોય આવ્યા કરે આજે સમીક્ષાનો સ્વાધ્યાય નથી તો થઈ ગયા છે. આપણે ક્યારે પુણા ગયા બેસું જમવા? સાડા દસે બેસવું પડે.
સાડા દસે બેસવું.
બે તમારે જમવું, મારે જમવું, બે
ક્યારે?
અંદર બેસો. કાલી
દીધી
બોલી અભ્રગ્રસ્તું. અહીંયા ગીત હતો, વાટકી બાપા મગાવી અને પડી ગયું લઈ. કેમ છો પાર્થિવભાઈ?